દાઉ ભૈયા, રાજાઓએ પોતાની દીકરીને પરણાવવા તરહ તરહના યુક્તિઓ અજમાવે છે. શ્રીકૃષ્ણે બલરામને કહ્યું, કેમ એમ કહેવું પડ્યું? બલરામે વાત જાણવા પૂછ્યું. પેલા દ્રુપદ રાજાએ મત્સ્ય વેધ કરે એને દીકરી પરણાવવાનું પણ લીધું હતું. કેટલું કપરું કામ હતું એ! કોક વાર તો આમાં રાજકુંવરી જીવનભર કુંવારીને કુંવારી રહી જાય, તે રહી જ ગઈ છે ને. કૌશલ દેશના રાજા નગ્નજીત ખરા ને, એની દીકરી નગ્નજીતી. એને કેટલાક સત્યા પણ કહે છે, એ બિચારી આજ સુધી કુંવારી જ છે ને, એનામાં કંઈ ખોડખા પણ હશે? સર્વજ્ઞ શ્રીહરિએ અજાણ બનીને પૂછ્યું. ખોડખા પણ તો કંઈ નથી, જોઈ હોય તો રૂપરૂપના અંબર જેવી છે, ત્યારે અપલક્ષણા કંઈ એવા હશે તેમ નથી. પણ નગીનજીતે મહાભયંકર શરત મૂકી છે, એની પાસે નાથ્યા વિનાના સાત ભયંકર આખલાઓ છે. શિંગડાઓ એવા અણીદાર છે કે ભાલાનું કામ આપે. શરીર હુષ્ટપુષ્ટ મારકરા તો એવા છે કે માણસને જોતા જ એ સાપે મારવા દોડે. આ સાપે આખલાઓને જે વ્યક્તિ એકી સાથે નાથે એને જ સત્યા પરણાવવી એવું નગીનજીપે પણ લીધું છે. બિચારા કેટલાય રાજકુમારો સત્યાને પરણવાની હોંશમાં આવ્યા, પણ સાત સાધને નાથવા જતાં જ એમનો રોટલો થઈ જતો. કોઈના હાથ ભાંગ્યા તો કોઈના પગ ભાંગ્યા, કોકે આંખો ગુમાવી તો કોકે ધ્યાન ગુમાવ્યો. આ બધી વાતો સાંભળીને હવે તો કોઈ રાજકુમાર આમ જ ભીડતો નથી. દાઉ ભૈયા, ત્યારે તો એ આખલાઓ નાથવા જેવા ખરા. કૃષ્ણ, તું ખરો છે, છ છ લગ્ન તો કર્યા, હજી એ સાતમું લગ્ન કરવાની ઈચ્છા છે કે શું? ભૈયા, એવું નથી, એ સાત આખલાઓને કોઈ નાથે નહીં તો બિચારી કુંવારી રહી જાય ને. એ સત્યાની ખાતર પણ એ સાત આખલાઓને મારે નાથવા જોઈએ. જેવી તારી ઈચ્છા, બલરામે અનુમતિ આપી. શ્યામ સુંદર તો સેના સજીને અયોધ્યાપુરી તરફ ચાલ્યા. ચાલતા ચાલતા મનમાં વિચાર આવ્યો કે આગલા અવતારમાં તો મેં અયોધ્યા નગરીમાં અવતાર લીધો હતો, આજે આ બાને એ નગરીના દર્શન તો કરીશ. એ વખતે એ મારું રાજ્ય હતું, આ વખતે મારું સાસરું બનશે. એ ક્યાં બીજા બાને સંબંધ જળવાઈ રહે છે ને? આખલાને નાથવા એમાં શી મોટી ધાડ મારવાની હતી? બાળપણમાં તો આવા કેટલાય તોફાની આખલાઓને નાથી નાખ્યા હતા. આમ વિચાર કરતા કરતા તેઓ અવધપુરીમાં આવી ગયા. મહારાજ, નગીનજીતે સમાચાર મળ્યા કે યાદવેન્દ્ર શ્રીકૃષ્ણ સેના સહિત પધારે છે. નગીનજીતની પ્રસન્નતાનો પાર ન રહ્યો. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક એમનું સ્વાગત કર્યું, યોગ્ય આસન આપી પૂજન કર્યું, વંદન કરતા કહ્યું, યદુનંદન, આપે તો દેવ દુર્લભ દર્શન આપીને મને કૃતકૃત્ય કર્યો. કહો, હું આપની શી સેવા કરું? માર્ગમાં કોઈ મુશ્કેલી તો નથી પડી ને? શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું, રાજન, આપ તો પરમ ધાર્મિક છો, આપની પ્રશંસા સાંભળીને અમે આપની પાસે એક યાચના કરવા આવ્યા છીએ. આમ જોવા જઈએ તો ક્ષત્રિયોથી કોઈની પાસે યાચના ન થઈ શકે. અન્યની પાસે યાચવાનું કામ બ્રાહ્મણોનું છે. મારો અને આપનો સંબંધ ગાઢ થાય એ ઈચ્છાથી હું આપની કન્યાની માગણી કરું છું. ભગવાન શ્રીકૃષ્ણની આ વાત સાંભળતા જ નગીનજીતને અતિ આનંદ થયો અને કહ્યું, યદુનંદન, આપ જાતે આવીને મારી પુત્રીની માગણી કરો, એનાથી વધુ સૌભાગ્યની વાત બીજી કઈ હોઈ શકે? જેના અંગમાં નિરંતર લક્ષ્મીજી નિવાસ કરી રહ્યા હોય એવા સર્વેશ્વર સર્વગુણ સંપન્ન શ્રીહરિ મારી પુત્રીને અપનાવે તો મારી એક નહીં 71 પેઢી તરી જાય. આપના જેવો સુશીલ સર્વગુણ સંપન્ન અને વીરવર મને બીજે ક્યાં મળવાનો હતો? પણ મારું એક પણ છે, એ પૂરું કરો તો મારી પુત્રી સત્યાને આપ ખુશીથી પ્રાપ્ત કરી શકો છો. શ્યામ સુંદરે કહ્યું, શું પણ છે એ તો કહો, પરંતુ એક વાતનો ખ્યાલ રાખજો, કેટલાક પૂરમાં કન્યાના બદલામાં કન્યાના પિતા વરપક્ષ તરફથી કંઈક મૂલ્ય લે છે. આ નિંદનીય પ્રથા મને બિલકુલ ગમતી નથી. આ પ્રથાને હું કન્યા વિક્રી જ કહું. આવી કન્યાથી જે સંતાનો થાય છે તે શ્રાદ્ધ તર્પણ કરવા યોગ્ય નથી મનાતા. અમે તો કન્યાના બદલામાં કંઈ લેતા પણ નથી અને દેતા પણ નથી. આ સિવાય તમારી બીજી જે કંઈ શરત હોય તે કહો. અરે અરે પ્રભુ, આ શું બોલ્યા? આવી પ્રથા તો અમારા કુરમાંય નથી. દીકરીના ઘરનું પાણી પણ દીકરીના પિતાથી કેમ પીવાય? મેં તો મારી દીકરી સત્યાને એક શક્તિશાળી વર પ્રાપ્ત થાય એટલા માટે એક પણ લીધું છે. જે એ પણને પૂરું કરે એની સાથે હું મારી દીકરીને પરણાવીશ. કહો શું છે તમારું પણ? બનશે તો એ પૂર્ણ કરવા હું પ્રયત્ન કરીશ. યદુનંદન, વાત એમ છે કે એ અત્યંત તીક્ષ્ણ શિંગડાવાળા મારકણા 7 આખલા મારી પાસે છે. એ 7 આખલાને નાથીને જે પોતાના વશમાં કરી લે એને મેં મારી દીકરી સત્યા આપવાનું પણ લીધું છે. હે યાદવેન્દ્ર, એ 7 આખલાઓને નાથવા અનેક રાજકુમારો આવ્યા. કોઈકનો હાથ ભાંગ્યો તો કોઈકનો પગ ભાંગ્યો. બિચારા હતોત્સાહ થઈને પાછા જતા રહ્યા. આપ જો એ આખલાઓને નાથી શકો તો મારી દીકરી સત્યાને આપની સાથે પરણાવીશ. આપની જે શરત હોય તે મને કબૂલ છે. આવતીકાલે હું પ્રયત્ન કરીશ. આપની પ્રતિજ્ઞાનો ભંગ કરીને મારે આપની દીકરી લેવી નથી. નંદનંદન શ્રીકૃષ્ણચંદ્રની સાવ સાફ અને ન્યાયયુક્ત વાત સાંભળીને કૌશલેન્દ્ર મહારાજ નગીનજીતને અત્યંત આનંદ થયો. જોત જોતામાં આ વાત અવધપુરીમાં ફેલાઈ ગઈ. હજારો નરનારીઓ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરવા તેમજ આખલાઓને નાથવાનો આ અદ્ભુત સાહસિક પ્રયોગ નિહાળવા માટે ઉમટ્યા. બીજા દિવસનું સુંદર પ્રભાત પ્રગટ્યું. નરનારીઓના ટોરે ટોરા રાજમહાલયના આગળ પટ આંગણમાં દર્શનાર્થે એકઠા થયા હતા. રાજમહાલયની અટારીએ સત્યા પણ શ્યામ સુંદરને નિરખવા સાહેલીઓ સાથે ઊભી હતી. ત્યાં તો શ્યામ સુંદર પધાર્યા અને પૂછ્યું, કહો એ મારકણા 7 સાંઠ ક્યાં છે? એને બહાર કાઢો. મનમોહક રૂપ જોઈને સત્યાએ એમના ચરણોમાં પોતાની જાત સમર્પી દીધી. બીજી જ પરે એનું અંગ પાણી પાણી થઈ ગયું. અરે શ્યામ સુંદરનું અંગ કેટલું કોમળ છે! મારા પિતાએ આ કેવું પણ લીધું છે! એમનાથી આ મારકણા આખલાઓ સી રીતે નથાશે? સત્યાના મનમાં અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા. મનોમન પ્રાર્થનાઓ કરી, હે દુર્ગા મૈયા, શ્યામ સુંદરને શક્તિ આપજે. હે ગણેશજી, આપ એમના સર્વ વિઘ્નો હરી લેજો. હે દેવ, હે દેવી, મેં શુદ્ધ હૃદયથી આપની સેવા પૂજા કરી હોય તો શ્યામ સુંદર અમારા સ્વામી થજો. અરે રે, મેં એવા કયા વ્રત કર્યા છે? હું તો એક સાધારણ અબરા છું. મારામાં નથી ભક્તિ કે નથી પ્રેમ, પ્રભુ પ્રત્યે અનુરાગ પણ નથી. આ તો સર્વેશ્વર છે. લક્ષ્મીજી એમના ચરણોની રજ લેવા માટે સદાય ચરણચંપી કરે છે. મહાદેવજી સદાય એમનું રટણ કરે છે. બ્રહ્માજી એમના પાદ પદ્મોની પાવન રજને પ્રેમપૂર્વક મસ્તક પર ધારણ કરે છે. આવા ભગવાન મારા કયા વ્રત નિયમ પર પ્રસન્ન થશે? કેવી રીતે પોતાની ચરણદાસી માની મારો સ્વીકાર કરશે? મારા મનોરથ કેવી રીતે પૂર્ણ કરશે? આ પ્રમાણે સત્યા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ત્રિભુવન મોહક રૂપનું ચિંતન કરતી પ્રેમ આશ્રુ વહાવવા લાગી. ત્યાં તો સેવકોએ હાથ જોડીને શ્રી કૃષ્ણચંદ્રને કહ્યું, ભગવાન, એ સાત આખલાઓને તો ગૌશાળામાં પૂર્યા છે, એમને બહાર કાઢવાની અમારામાં હિંમત નથી. માણસની ગંધ આવતા જ એ તો વિફરે છે. આપનામાં નાથવાની શક્તિ હોય તો ગૌશાળા ખોલી અંદર જાઓ, એ સાતેય આખલાઓને બહાર લાવો. શ્યામસુંદરે કહ્યું, અરે, આખલાના માથામાં એવા તે સા ગજ ગાલ્યા છે? એમ કહેતા જ શ્યામસુંદર ગૌશાળાની અંદર પ્રવેશી ગયા. પછી પોતાની યોગ માયાથી સાત સ્વરૂપ ધારણ કરીને પલકારામાં સાતેય આખલાને નાચી નાખ્યા. સાતેય આખલાના નાકમાં રસી ગાલી. નાનો બાળક કૂતરીના નાના નાના ગલુડિયાને બાંધીને ખેંચી લાવે એમ ગૌશાળાની બહાર ખેંચી લાવ્યા. ધન્ય ધન્ય એમ ચારે તરફથી જયકાર ધ્વનિ થવા લાગ્યો. નગરજનોએ એમના પર પુષ્પની વૃષ્ટિ કરી. મહારાજ નગીનજીતને હર્ષની સાથે અપાર આશ્ચર્ય થયું. સરસ પ્રમાણે રાજાએ શુભ મુહૂર્તમાં સત્યાને શ્યામસુંદર સાથે પરણાવી. સૌનકજીએ પૂછ્યું, સોચી, આપે હમણાં એમ કહ્યું કે ભગવાને સાત સાંઢને નાથવા માટે યોગ માયાથી સાત સ્વરૂપ ધારણ કર્યા. સર્વેશ્વર શ્રીહરિ તો કરતા અકર્તા અન્ય કરતા છે. ધારે તો આંખના એક પલકારામાં આવા કરોડો આખલાઓને નાથી શકે, તો પછી આ સાત આખલાને નાથવા માટે સાત સ્વરૂપ કેમ ધારણ કરવા પડ્યા? સુરજીએ કહ્યું, સૌનકજી, આપની શંકા યથાર્થ છે. ભગવાન ધારે તે કરવા માટે સમર્થ છે. જ્યારે ભગવાન એ સાત આખલાઓને નાથવા માટે તૈયાર થયા ત્યારે રાજમહાલયની અટારીમાં ઊભી રહેલી સત્યા એમની નજરે પડી. ભગવાન તો સર્વજ્ઞ છે, એના મનની વાત એ પામી ગયા. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણની રૂપમાધુરીનું પાન કરતા કરતા એને એમ થયું કે શ્યામ સુંદર સ્વરૂપે કેવા મનમોહક છે, આ સ્વરૂપને એક પર નજરથી દૂર કેમ કરાય. ત્યાં તો સત્યાને યાદ આવ્યું, અરે, શ્યામ સુંદરને છ તો રાણીઓ છે, રાજ એક એક રાણીને મહેલે પધારે તો સાતમા દાડે મારે મહેલે પધારે. એનો અર્થ એ થયો કે છ દિવસ સુધી તો એમનો વિયોગ સહન કરવો જ પડશે. અરે, આવું થાય તો મારું જીવન ટકે સી રીતે? એમના વિના તો પછી એક પલ પણ ન રહેવાય. આવો વિચાર આવતા જ એનું મુખ પડી ગયું. સર્વજ્ઞ શ્રીહરિ એના મનમાં ભાવો પામી ગયા. એટલા માટે અચ્યુત એકમાંથી સાત સ્વરૂપ ધારણ કરીને સાતેય સાંઢને એક જ ક્ષણમાં નાથ્યા અને એને આડકતરી રીતે કહી દીધું, અરે સત્યા, તું ચિંતા શાની કરે છે? જેવી રીતે મેં એક સ્વરૂપમાંથી સાત સ્વરૂપ ધારણ કરીને સાતેય સાંઢને એક જ ક્ષણમાં નાથ્યા, એવી રીતે સાતેને માટે જુદા જુદા સાત સ્વરૂપ ધારીને સંતુષ્ટ કરી શકું છું. તમારે એકેય દિવસ મારો વિયોગ સહન નહીં કરવો પડે. શ્યામ સુંદરના સાત સ્વરૂપો જોઈને સત્યાને સંતુષ્ટિ થઈ ગઈ.